આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તમામ ડોક્ટરોને તેમના વ્યાવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાકલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેજ આવતીકાલથી 3 દિવસના ભારતના પ્રવાસે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 22, કોંગ્રેસે 23, શિવસેનાએ 15, જ્યારે એનસીપીએ અત્યાર સુધીમાં 67 ઉમેદવારોની યાદી જાહેર કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ ભારતે પાકિસ્તાનની કડક ટીકા કરી અને પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 113 રનથી પરાજય. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તમામ ડોક્ટરોએ તેમના વ્યાવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા જોઈએ. નવા રાયપુર સ્થિત યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ અને આયુષના દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે છત્તીસગઢ જેવા રાજ્યોમાં જડીબુટ્ટીઓનો અખૂંટ પડનાર છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેના દસ્તાવેજીકરણની સાથે તેના પર આધારિત સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ટેકનોલોજી સંસ્થાન ભિલાઈના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો કુદરતી જીવનશૈલી દ્વારા સંચિત જ્ઞાનનો ભંડાર છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આદિવાસી લોકોની જીવનશૈલીમાંથી શીખીને દેશના ટકાઉ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશનો સંપૂર્ણ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે વિકાસ પ્રક્રિયામાં આદિવાસી લોકોની સક્રિય ભાગીદારી હોય. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેજ આવતીકાલથી 29 ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેમની સાથે તેમના પત્ની બેગોના ગોમેઝ પણ હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. સ્પેનના રાષ્ટ્રપતિની મુલાકાત 18 વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સાન્ચેજ બહુપક્ષીય બેઠકો દરમિયાન ઘણી વખત મળ્યા હતા. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાન્ચેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદઘાટન કરશે, જે ઉડ્ડયન ક્ષેત્રમાં મુખ્ય મેક ઇન ઇન્ડિયા પહેલ છે, જે ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાન્ચેજ સાથે પણ મુલાકાત કરશે. પ્રમુખ સાન્ચેજ મુંબઈની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ, બુદ્ધિજીવી વર્ગ અને ફિલ્મ ઉદ્યોગ સાથે વાતચીત કરશે. મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહકારને વેગ આપનારા સંખ્યાબંધ MOU અને કરારો પર હસ્તાક્ષર થશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 22 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નાસિક સેન્ટ્રલથી દેવ્યાની સુહાસ ફરાંડેને મેદાનમાં ઉતાર્યા છે. ડોક્ટર મિલિંદ રામજી નરોટે ગઢચિરોલી બેઠક પરથી અને ચેનસુખ મદનલાલ સંચેતી મલકાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ એ પણ તેમની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી વસંત પુરકેને રાલેગાંવથી, અનુજા કેદારને સાવનેરથી અને દિલીપ બંસોડને અર્જુની મોરગામથી મેદાનમાં ઉતાર્યા છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથે ધુલેથી અનિલ ગોટે, હિંગોલીમાં રૂપાલી પાટીલ, શિવડીથી અજય ચૌધરી અને ભાયખલાથી મનોજ જામસુતરકરને ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 29 ઓક્ટોબર છે. 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને 23 નવેમ્બરે મતગણતરી થવાની છે. રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટી, NCPએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મુંબઈમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આજે જાહેર કરેલ નામોની સાથે પાર્ટી દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા 67 થઈ છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ અને ખોટી ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનની કડક ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બદલાતા વાતાવરણમાં શાંતિનું નિર્માણ કરતી મહિલા પરની ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરને મંચ પર લાવવાના પાકિસ્તાનના પ્રયાસની ટીકા કરી અયોગ્ય રાજકીય પ્રચારનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ વાર્ષિક ચર્ચામાં આવા રાજકીય પ્રચારમાં સામેલ થવું સંપૂર્ણપણે ખોટું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથે આજે જણાવ્યું હતું કે ભારતની મહત્વાકાંક્ષા આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેના યોગદાનને 10% સુધી વધારવાની છે. તેમણે કહ્યું કે હાલમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનું યોગદાન માત્ર 2% છે અને દેશ તેને વિસ્તારવા માંગે છે. ડોક્ટર સોમનાથ નવી દિલ્હીમાં આકાશવાણીના રંગભવનમાં ઇન્ડિયન સ્પેસ ઓડિસી ઇન સર્ચ ઓફ ન્યૂ ફ્રન્ટિયર્સ પર સરદાર પટેલ મેમોરિયલ વ્યાખ્યાન 2024માં સંબોધન કરી રહ્યા હતા. શ્રી સોમનાથે આજે જણાવ્યું કે અવકાશ તકનીકી સમય સાથે વધુ સુલભ બની રહી છે અને તેનો વાસ્તવિક ઉપયોગ સતત વધી રહ્યો છે. આઈઆઈટી દિલ્હી ખાતે કાર્યક્રમને સંબોધતા ડોક્ટર સોમનાથે જણાવ્યું કે અવકાશ ટેકનોલોજી અર્થતંત્ર, રોજગારી અને રોજગાર સર્જન પર સીધી અસર કરી રહી છે. આથી જ સરકારે તાજેતરમાં અવકાશ ક્ષેત્રમાં વધુ ખાનગી રોકાણ અને ખાનગી ભાગીદારી લાવવા માટે પહેલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી તારીખે રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મુલાકાત દરમિયાન શ્રી મોદી સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેસ સાથે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન હશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ દેશના કેટલાક શહેરોમાં આગામી સંગીત કાર્યક્રમોની ટિકિટોના ગેરકાયદે વેચાણના સંબંધમાં વિવિધ શહેરોમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. ઈડીએ આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરૂમાં નકલી ટિકિટના ગેરકાયદે વેચાણ અને કૃત્રિમ રીતે વધેલી ટિકિટના ભાવના સંબંધમાં કર્યા છે. ગેરકાયદે નાણાં વ્યવહાર કાયદા હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા છે. પુણે ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડની ટીમ સામે 113 રનથી પરાજય થયો છે. આજે મેચના ત્રીજા દિવસે 359 રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી મેચમાં કુલ 13 વિકેટ ખેરવી હતી. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી અને ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન આવતા મહિને શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગવાસ્કર ટ્રોફી શ્રેણી માટે ભારતની ટીમ જાહેર કરાઈ છે, જેમાં અભિમન્યુ ઈશ્વરન, નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે. આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20,74,000 નવા કર્મચારીઓ નોંધાયા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં 28,917 નવી સંસ્થાઓને ઈએસઆઈ યોજનાના દાયરામાં લાવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમામ ડોક્ટરોને તેમના વ્યવસાયિક જીવનના કેટલાક વર્ષો ગ્રામીણ વિસ્તારોને સમર્પિત કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાકલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતીકાલથી 3 દિવસના ભારતના પ્રવાસે અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 22, કોંગ્રેસે 23, શિવસેનાએ 15, જ્યારે એનસીપીએ અત્યાર સુધી 67 ઉમેદવારોની નામ જાહેર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.